એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે પશ્ચિમી વિચાર જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. મિશેલ ફુકોનું વસ્તુઓનો ક્રમ, ધી ઓર્ડર ઓફ થિંગ્સ.
હા, અને આ પુસ્તક છે ને એ થોડું જટિલ જરૂર ગણાય છે, પણ એના વિચારો આજે પણ એટલા જ શું કહેવાય રેલેવન્ટ છે.
બિલકુલ, કારણ કે આ પુસ્તક ફક્ત ઇતિહાસ કે ફિલોસોફીની વાત નથી કરતું, ખરું ને?
ના ના, એ તો આપણી જ્ઞાન વિશેની સમજ, આપણે ઇતિહાસને કેવી રીતે જોઈએ છીએ અને સૌથી મહત્વનું માનવ તરીકે આપણે આપણી જાતને કેવી રીતે સમજીએ છીએ, એ બધા પાયાના ખ્યાલોને જ હચમચાવી નાખે છે.
એટલે કે આપણે જે કંઈ જાણીએ છીએ એ ખરેખર કેવી રીતે જાણીએ છીએ? શું આપણી વિચારવાની રીતો એવી ને એવી જ રહી છે સદીઓથી, કે પછી એ પણ સમય સાથે બદલાતી રહેતી એક એક જાતની રચના છે?
બરાબર. આ પુસ્તક આપણને આ પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે, અને એટલે જ તે આધુનિક વિચારસરણીને સમજવા માટે એમ કહી શકાય કે ચાવીરૂપ છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી, મિશેલ ફુકો. એમના વિશે થોડી વાત કરીએ. એ કોઈ પરંપરાગત ઇતિહાસકાર નહોતા, બરાબર?
ના, બિલકુલ નહીં. એમને તો જ્ઞાનના પુરાતત્વવિદ એટલે કે આર્કિયોલોજિસ્ટ ઓફ નોલેજ કહેવામાં આવે છે.
હા, આ શબ્દ મેં સાંભળ્યો છે, પણ એનો મતલબ શું? પુરાતત્વવિદ જ્ઞાનના?
હા, જુઓ, જેમ પુરાતત્વવિદ શું કરે, જમીન ખોદીને જૂના અવશેષો, જૂના માળખાઓ બહાર કાઢે ને,
હા,
એમ ફૂકો ભૂતકાળના જે વિચારો હતા, જે જ્ઞાનની પદ્ધતિઓ હતી, એની સપાટી નીચે જે છુપાયેલા નિયમો અને માળખાઓ હતા ને, એને ખોદી કાઢવાનો પ્રયત્ન કરતા હતા. એમનો હેતુ ખાલી એ જોવાનો નહોતો કે લોકો શું વિચારતા હતા, પણ એ સમજવાનો હતો કે ક્યાં અલિખિત નિયમો હતા જે નક્કી કરતા હતા કે શું વિચારી શકાય અને શું નહીં, અને શું સત્ય ગણી શકાય એ સમયમાં.
આ બહુ રસપ્રદ છે. એમની પોતાની પૃષ્ઠભૂમિ પણ ઘણી અલગ અલગ હતી ને, ફિલોસોફી, મનોવિજ્ઞાન, ઇતિહાસ.
હા, અને એમનો અભિગમ પણ એવો જ હતો, ઇન્ટરડિસિપ્લિનરી, આંતરશાખાકીય. એ પરંપરાગત પદ્ધતિઓ પર સવાલ ઉઠાવતા અને ખાસ કરીને પેલું જ્ઞાન અને સત્તા, પાવર અને નોલેજ, એની વચ્ચે જે ગાઢ સંબંધ છે એના પર બહુ ભાર મૂકતા.
એટલે કે જ્ઞાન ક્યારેય તટસ્થ નથી હોતું.
બરાબર, એ હંમેશા સત્તાના જે માળખા હોય એની સાથે જોડાયેલું જ હોય છે એવું એ માનતા હતા. અને આ જ વાત એમને જ્ઞાનની સિસ્ટમ કેવી રીતે બને છે અને કેવી રીતે બદલાય છે એ સમજવા માટે એક અલગ જ દ્રષ્ટિકોણ આપતી હતી.
તો હવે આ પુસ્તક પર આવીએ. વસ્તુઓનો ક્રમ, આનો મુખ્ય વિચાર, મુખ્ય તર્ક શું છે?
જુઓ, પુસ્તકનો મૂળભૂત વિચાર એ છે કે પશ્ચિમી વિચારસરણીમાં જ્ઞાનનો જે ઇતિહાસ છે એ કોઈ સીધી લીટીમાં સતત વિકાસ પામતો નથી ગયો.
એટલે એવું નથી કે આપણે ધીમે ધીમે વધારે ને વધારે સત્યની નજીક જતા ગયા?
ના, ફુકો એમ નથી માનતા. એ કહે છે કે ઇતિહાસમાં એવા મોટા અચાનક બદલાવ આવે છે જેને એ વિચ્છેદ કહે છે, રપ્ચર્સ.
વિચ્છેદ, અને આ બદલાવ શું કરે છે?
એ જે તે યોગના વિચારના જે પાયાના નિયમો હોય ને એને જ બદલી નાખે છે. ફુકો આ નિયમોના આખા સમૂહ માટે એક શબ્દ વાપરે છે, જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમે.
જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમે.
હા, તમે એને કોઈ ચોક્કસ યુગના વિચારો માટેની ઓપરેટિંગ સિસ્ટમ જેવું સમજી શકો.
ઓહ, ઓપરેટિંગ સિસ્ટમ. હા, એ સમજાયું.
હા, મતલબ કે એ નક્કી કરે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, કયા જવાબો સ્વીકાર્ય ગણાય અને જ્ઞાનને કેવી રીતે ગોઠવવામાં આવે એ બધું.
એટલે દરેક યુગની પોતાની અલગ ઓપરેટિંગ સિસ્ટમ, જે નક્કી કરે કે તે સમય શું સાચું લાગે, શું તાર્કિક લાગે.
બરાબર. અને આ પુસ્તકમાં ફુકો પશ્ચિમી વિચારસરણીમાં પુનરુજ્જીવન એટલે કે રેનેસાન્સ થી લઈને આધુનિક યુગ સુધીમાં આવી મુખ્ય ત્રણ જ્ઞાન મીમાંસાઓ અને એમની વચ્ચેના વિચ્છેદોની વાત કરે છે.
કયા ક્ષેત્રોમાં ખાસ કરીને?
એ ખાસ કરીને ત્રણ ક્ષેત્રો પર ધ્યાન આપે છે, ભાષા, જીવન એટલે કે જીવવિજ્ઞાન, અને શ્રમ એટલે કે અર્થશાસ્ત્ર. આ ક્ષેત્રોમાં આ બદલાવ કેવી રીતે દેખાયો એની એ તપાસ કરે છે.
અને આ બધામાં સૌથી શું કહેવાય, ચોંકાવનારો દાવો કયો છે?
સૌથી વિસ્ફોટક, સૌથી ચોંકાવનારો દાવો એ છે કે માનવ એટલે કે આપણે, જેને આપણે જ્ઞાનનું કેન્દ્ર માનીએ છીએ, જે જ્ઞાન મેળવે પણ છે અને જેનો અભ્યાસ પણ થાય છે એ માનવ કોઈ શાશ્વત ખ્યાલ નથી.
એક મિનિટ, શું કહ્યું? માનવ શાશ્વત નથી? હા, આ સમજવું થોડું અઘરું છે.
હા, એ હચમચાવી દેવો વિચાર છે. ફૂકોના મતે માનવ એ તો લગભગ 18મી સદીના અંતમાં કે 19મી સદીની શરૂઆતમાં થયેલી એક તાજેતરની શોધ છે.
ઇન્વેન્શન,
શોધ, માનવ એ શોધ છે.
હા,
અને ફૂકો ત્યાં અટકતા નથી. એ આગળ એમ પણ સૂચવે છે કે જે માનવનો ઉદય થયો તેમ ભવિષ્યમાં જ્ઞાનમીમાંસાના નવા પરિવર્તન સાથે તેનો અંત પણ આવી શકે છે.
અંત?
હા, એમની એક બહુ પ્રખ્યાત પંક્તિ છે કે જેમ સમુદ્ર કિનારે રેતીમાં દોરેલો ચહેરો પાણીના મોજાથી ભૂંસાઈ જાય.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડો વિચાર છે. ચાલો તો પછી આ જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ્સ એટલે કે જ્ઞાનમીમાંસાઓને થોડી નજીકથી જોઈએ. શરૂઆત કરીએ પુનરુજ્જીવન યુગથી, લગભગ 16મી સદી.
હા, પુનરુજ્જીવનની જે જ્ઞાનમીમાંસા હતી એનો મુખ્ય સિદ્ધાંત હતો સમાનતા અથવા સાદ્રશ્ય, રિઝેમ્બલન્સ અથવા સિમિલિટ્યુડ.
સમાનતા?
હા, તે સમયે એવું માનવામાં આવતું કે દુનિયાની દરેક વસ્તુ એકબીજા સાથે કોઈને કોઈ છુપાયેલા સંબંધોથી, સમાનતાઓથી જોડાયેલી છે. અને જ્ઞાન મેળવવાનો મતલબ શું? તો કે આ છુપાયેલા જોડાણો, આ સહીઓ, સિગ્નેચર્સ ને શોધી કાઢવી અને સમજવી. જાણે આખું વિશ્વ એક ગૂઢ અર્થોથી ભરેલું પુસ્તક હોય જેને ઉકેલવાનું છે.
કોઈ ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. જેમ કે માનવ શરીરને નાનું બ્રહ્માંડ માઇક્રોકોઝમ ગણવું અને મોટા બ્રહ્માંડ મેક્રોકોઝમ સાથે એની સમાનતા જોવી, અથવા તો કોઈ છોડનો આકાર શરીરના કોઈ અંગ જેવો દેખાય તો માનવું કે એ છોડ તે અંગના રોગ મટાડવામાં મદદ કરી શકે છે. અને તે સમયે ભાષા પણ કંઈ અલગ નહોતી. શબ્દોને વસ્તુઓ સાથે સીધા જ આંતરિક રીતે જોડાયેલા માનવામાં આવતા. જાણે શબ્દો પણ દુનિયાનો જ એક ભાગ હોય. ફૂકો એને વિશ્વનું ગદ્ય કહે છે.
અને આ વિચારવાની રીત પછી કેવી રીતે બદલાઈ? અહીં પેલું બોર્હેસનું ઉદાહરણ આવે છે ને.
હા, બરાબર. ફૂકો પુસ્તકની શરૂઆતમાં જ આર્જેન્ટિનાના લેખક બોર્હેસના એક કાલ્પનિક ચીની જ્ઞાનકોશનું ઉદાહરણ આપે છે. એ જ્ઞાનકોશમાં પ્રાણીઓનું વર્ગીકરણ એટલી વિચિત્ર રીતે કરેલું છે કે
કેવું,
જેમ કે અમુક પ્રાણીઓ સમ્રાટના પાળેલા છે, અમુક અત્તર લગાવેલા છે, અમુક દૂરથી માખી જેવા દેખાતા છે, આવું બધું.
આ સાંભળીને જ હસવું આવે.
બરાબર. અને ફૂકો કહે છે કે આ જે હાસ્ય છે ને, એ જ આપણને સમજાવે છે કે આપણને જે વર્ગીકરણની રીતો એકદમ કુદરતી લાગે છે એ પણ ખરેખર કેટલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ છે. કોઈ એક જ રીત સાચી નથી.
એટલે કે આપણી ગોઠવણની રીત જ એકમાત્ર સાચી નથી.
ઓકે,
પછી શું થયું? 17મી-18મી સદીમાં આવ્યો શાસ્ત્રીય યુગ, ક્લાસિકલ એજ.
હા, અને અહીં એક મોટો વિચ્છેદ, એક રપ્ચર આવ્યો. સમાનતાનું જે રાજ હતું એ ગયું અને એનું સ્થાન લીધું પ્રતિનિધિત્વ, રિપ્રેઝેન્ટેશન અને ક્રમ, ઓર્ડર.
પ્રતિનિધિત્વ અને ક્રમ, એનો મતલબ?
હવે જ્ઞાનનો ઉદ્દેશ્ય છુપાયેલા સંબંધો શોધવાનો ન રહ્યો. હવે મુખ્ય હેતુ બન્યો વિશ્વનું સ્પષ્ટ, સુવ્યવસ્થિત અને તાર્કિક રીતે પ્રતિનિધિત્વ કરવું,
રિપ્રેઝન્ટેશન
કરવું. જાણે આખી દુનિયાને એક મોટા કોષ્ટકમાં, એક ટેબ્લ્યુમાં ગોઠવી દેવાની કોશિશ હોય જ્યાં દરેક વસ્તુની પોતાની ચોક્કસ નિશ્ચિત જગ્યા હોય.
આનો ભાષા પર શું પ્રભાવ પડ્યો? પહેલા તો શબ્દો વસ્તુઓ સાથે જોડાયેલા હતા.
હા, પણ હવે નહીં. હવે ભાષા વિશ્વનો ભાગ ન રહી, એ વિચારનું પ્રતિનિધિત્વ કરનારી એક, શું કહેવાય, પારદર્શક સંકેત પ્રણાલી બની ગઈ. શબ્દો વસ્તુઓથી અલગ થઈ ગયા. આદર્શ ભાષા એ ગણાતી જે વિચારને બિલકુલ અસ્પષ્ટતા વગર એકદમ ચોખ્ખાઈથી રજૂ કરી શકે.
અને આ જ વિચાર બીજા ક્ષેત્રોમાં પણ દેખાયો, જેમ કે જીવવિજ્ઞાનમાં.
હા, એ સમયે જેને પ્રાકૃતિક ઇતિહાસ, નેચરલ હિસ્ટ્રી કહેતા, એમાં લિનિયસનું જે વર્ગીકરણ આવ્યું એ આનું જ ઉદાહરણ છે. જીવોને તેમના બાહ્ય દૃશ્યમાન લક્ષણોના આધારે એકદમ વ્યવસ્થિત રીતે કોષ્ટકમાં ગોઠવવામાં આવ્યા.
અને અર્થશાસ્ત્રમાં?
ત્યાં પણ ધ્યાન સંપત્તિના પ્રતિનિધિત્વ અને વિનિમય પર ગયું. મર્કેન્ટિલિઝમનો જે વિચાર હતો, નાણાંને એક સ્થિર સંકેત તરીકે જોવામાં આવ્યું જે મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. ફૂકો આ શાસ્ત્રીય વિચારને સમજાવવા માટે પેલી પ્રખ્યાત પેઇન્ટિંગ છે ને, વેલાસ્ક્વેઝની લાસ મેનિનાસ,
હા હા,
એનું બહુ સરસ વિશ્લેષણ કરે છે. એ બતાવે છે કે કેવી રીતે આ ચિત્ર પ્રતિનિધિત્વ જોનાર વ્યુઅર અને જે નથી દેખાતું એબસેન્ટ કિંગ એન્ડ ક્વીન એ બધા વચ્ચેના જટિલ સંબંધોને રજૂ કરે છે જે શાસ્ત્રીય વિચારનું પ્રતિબિંબ છે.
અને પેલું ડોન ક્વિકસોટનું પાત્ર એ પણ કદાચ આ બદલાવ સાથે જોડાયેલું છે.
બિલકુલ, ડોન ક્વિકસોટ હજી પેલી જૂની પુનરુજ્જીવનની સમાનતાવાળી દુનિયામાં જીવી રહ્યો છે. એના માટે હજી શબ્દો અને વસ્તુઓ એક છે. પવનચક્કી એને રાક્ષસ જેવી દેખાઈ શકે છે, પણ દુનિયા બદલાઈ ગઈ છે. હવે પ્રતિનિધિત્વનો યુગ છે, એટલે એ નવી દુનિયાને સમજી નથી શકતો અને હાસ્યાસ્પદ લાગે છે.
સમજાયું. અને પછી આવ્યો ત્રીજો મોટો બદલાવ, આધુનિક યુગની જ્ઞાન મીમાંસા. લગભગ 19મી સદીથી શરૂ થઈ, અહીં શું મુખ્ય હતું?
અહીં ફરી એક મોટો વિચ્છેદ થયો. હવે ધ્યાન ખાલી સપાટી પરના ક્રમ અને પ્રતિનિધિત્વ પરથી હટી ગયું. અને ક્યાં ગયું? તો કે ઊંડાણમાં રહેલી રચનાઓ પર, ગતિશીલતા પર અને સૌથી મહત્વનું ઇતિહાસ પર.
ઇતિહાસ પર,
હા. હવે એમ મનાવા લાગ્યું કે વસ્તુઓ સ્થિર નથી, એ સમય સાથે બદલાય છે. એમનો પોતાનો એક આંતરિક ઇતિહાસ હોય છે, પોતાના આંતરિક નિયમો હોય છે. જ્ઞાન હવે ફક્ત બહારથી વર્ગીકરણ કરવાને બદલે એ ઊંડી છુપાયેલી રચનાઓને સમજવાનો પ્રયાસ કરવા લાગ્યું.
આ બદલાવ પહેલા ત્રણ ક્ષેત્રોમાં, જીવન, શ્રમ, ભાષામાં કેવી રીતે દેખાયો?
જીવનના અભ્યાસમાં પ્રાકૃતિક ઇતિહાસનું સ્થાન લીધું જીવવિજ્ઞાને, બાયોલોજીએ. હવે ખાલી બહારનું વર્ગીકરણ નહીં, પણ જીવના આંતરિક કાર્યો, એનું આંતરિક સંગઠન, ઓર્ગેનાઇઝેશન અને ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન, આ બધું મહત્વનું બન્યું.
અને શ્રમમાં?
શ્રમના ક્ષેત્રમાં સંપત્તિના વિશ્લેષણનું સ્થાન લીધું રાજકીય અર્થતંત્ર, પોલિટિકલ ઇકોનોમીએ. હવે ધ્યાન ઉત્પાદન પર અને શ્રમ કેવી રીતે મૂલ્યનો સ્ત્રોત બને છે એના પર ગયું રિકાર્ડો જેવા અર્થશાસ્ત્રીઓ.
અને ભાષા?
ભાષાના અભ્યાસમાં સામાન્ય વ્યાકરણનું સ્થાન લીધું ભાષાશાસ્ત્ર, ફિલોલોજીએ. હવે ભાષાનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો, એના આંતરિક નિયમો શું છે, એનો અભ્યાસ શરૂ થયો.
અને આ જ સમયે પેલી માનવની શોધ થઈ એમને?
હા, ફૂકો કહે છે કે આધુનિક યુગનો સૌથી મોટો અને સૌથી વિચિત્ર બદલાવ હતો માનવનો ઉદય. પણ એક બહુ અજીબ સ્થિતિમાં ઉભરી આવ્યો, જેને ફૂકો એક ભારે શબ્દ વાપરે છે, આનુભાવિક પારગામી યુગમાં, એમ્પિરિકો ટ્રાન્સેન્ડેન્ટલ ડબલેટ.
બાપરે, આ શબ્દો તો બહુ ભારે છે, અને જરા સરળ ભાષામાં સમજાવો ને.
હા, ચોક્કસ. જુઓ, એનો સીધો સાધો મતલબ એમ છે કે માનવ એક જ સમયે બે અલગ અલગ ભૂમિકા ભજવવા લાગ્યો. ડબલ રોલ.
ડબલ રોલ?
હા.
કેવો?
એક બાજુ માનવ દુનિયાની બીજી વસ્તુઓની જેમ અભ્યાસનો વિષય બન્યો, એના પર પ્રયોગો થવા લાગ્યા, એનું વિશ્લેષણ થવા લાગ્યું. જીવવિજ્ઞાન એના શરીરનો અભ્યાસ કરે, અર્થશાસ્ત્ર એની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે, ભાષાશાસ્ત્ર એની ભાષાનો અભ્યાસ કરે. એટલે એ એક આનુભાવિક પદાર્થ બન્યો જેનો અનુભવથી અભ્યાસ કરી શકાય.
ઓકે, આ એક રોલ થયો. અને બીજો?
અને બીજી બાજુ એ જ માનવ પોતે એ સભાન કરતા સબ્જેક્ટ છે જે આ બધું જ જ્ઞાન શક્ય બનાવે છે, જે વિચારે છે, જે અભ્યાસ કરે છે, જે જ્ઞાનનો સ્ત્રોત છે. એટલે એ પારગામી કરતા પણ છે.
એટલે એક જ સમયે એ અભ્યાસનો વિષય પણ છે અને અભ્યાસ કરનાર પણ છે.
બરાબર. જાણે માનવ એક જ સમયે માઇક્રોસ્કોપ નીચે મૂકેલી સ્લાઇડ જેવો છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, અને એ જ સમયે એ માઇક્રોસ્કોપ પકડીને જોનાર આંખ જેવો પણ છે જેના વગર અભ્યાસ શક્ય જ નથી. આ એક વિરોધાભાસી સ્થિતિ છે.
સમજાયું. હવે એટલે માનવ પોતે જ પોતાના જ્ઞાનનો વિષય પણ બન્યો અને સ્ત્રોત પણ. અને આમાંથી જ પછી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર જેવા માનવ વિજ્ઞાનોનો જન્મ થયો.
ચોક્કસ. પણ ફૂકો માને છે કે આ વિજ્ઞાનો હંમેશા થોડા અસ્થિર રહેશે. કેમ? કારણ કે તેઓ માનવની આ જ વિરોધાભાસી સ્થિતિ પર આધાર રાખે છે.
અને આ જ સંદર્ભમાં ફૂકો પેલી વાત કહે છે કે માનવ એક ઐતિહાસિક રચના છે જે કદાચ હંમેશા નહીં રહે. પેલી માનવ તાજેતરની શોધ છે અને કદાચ તેના અંતની નજીક છે વાળી વાત.
હા, બરાબર. એ જ આ વિચાર ખરેખર આપણી મૂળભૂત ધારણાઓને પડકારે છે.
તો શું આનો અર્થ એ થયો કે જ્ઞાનમાં કોઈ પ્રગતિ જ નથી થતી? દરેક યુગ ફક્ત પોતાની રીતે દુનિયાને જુએ છે અને બસ.
જુઓ, ફૂકોનો મુખ્ય મુદ્દો પ્રગતિ છે કે નહીં એ નક્કી કરવાનો નથી, પણ એ દર્શાવવાનો છે કે આપણે જેને પ્રગતિ કહીએ છીએ ને, એ પોતે પણ કોઈ ચોક્કસ જ્ઞાન મીમાંસા, કોઈ ચોક્કસ ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભમાં જ અર્થપૂર્ણ બને છે. દરેક યુગના સત્યના માપદંડો અલગ હોય છે.
એટલે ઇતિહાસ સીધી લીટીમાં નથી ચાલતો.
હા, એટલે ઇતિહાસ એ સત્યના ધીમા અને સતત સંચયની ગાથા નથી, પણ જ્ઞાનના જે મૂળભૂત નિયમો છે એમાં આવતા મોટા આમૂલ પરિવર્તનોની એક શૃંખલા છે. આ જ જ્ઞાનમાં અસંગતિ, ડિસકન્ટિન્યુટીનો વિચાર છે.
આ બધું સમજ્યા પછી સવાલ એ થાય કે આટલા જટિલ વિચારોનું આપણા રોજિંદા જીવન સાથે શું લેવા દેવા, આ આપણને કઈ રીતે ઉપયોગી થાય?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણી વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ, ને બહુ ધારદાર બનાવે છે. તે આપણને શીખવે છે કે આપણે જેને સામાન્ય જ્ઞાન, કોમન સેન્સ માની લઈએ છીએ, અથવા જે વસ્તુ આપણને એકદમ કુદરતી લાગે છે, તે ખરેખર કેટલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ઘડાયેલી છે.
એટલે કે આપણી આસપાસ જે ચાલે છે એને જેમ છે તેમ સ્વીકારી લેવાને બદલે સવાલ પૂછવા.
બરાબર. આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ, પછી તે શિક્ષણ હોય, વેપાર હોય, કળા હોય કે ઘર ચલાવવું હોય, ત્યાં જે સ્વીકૃત થયેલા વિચારો છે, જે વર્ગીકરણો છે કે આ સારું, આ ખરાબ, આ સફળ, આ નિષ્ફળ, એના પર પ્રશ્નો ઉઠાવતા શીખીએ છે. એ ક્યાંથી આવ્યા, કોણે નક્કી કર્યા?
જેમ કે આપણે સમાજમાં પુરુષ અને સ્ત્રીની ભૂમિકાઓને કેવી રીતે જોઈએ છીએ, અથવા સફળતાનો અર્થ શું માનીએ છીએ, આ બધું પણ કદાચ કોઈ ચોક્કસ જ્ઞાન મીમાંસાનું જ પરિણામ હોઈ શકે એમ ને?
ચોક્કસ. ફૂકો આપણને મીડિયામાં, રાજકારણમાં, જાહેરાતોમાં જે ભાષા વપરાય છે, જે વિચારો રજૂ થાય છે, એને પાછળ છુપાયેલી ધારણાઓ અને સત્તાના સંબંધોને ઓળખવામાં મદદ કરે છે. કોણ નક્કી કરે છે કે શું મહત્વનું છે, કયા મુદ્દા પર ચર્ચા થવી જોઈએ અને કઈ વાતો દબાવી દેવામાં આવે છે, આ બધું જ સમજવા માટે ફૂકોનો અભિગમ બહુ ઉપયોગી છે.
અને પેલો માનવના અંતનો વિચાર, એ તો બહુ નિરાશાવાદી નથી લાગતો?
એ સાંભળીને થોડી ગભરામણ થાય.
હા, શરૂઆતમાં એ અસ્વસ્થ કરી શકે છે, એ સાચું, પણ એને બીજી રીતે પણ જોઈ શકાય. જો માનવનો જે ખ્યાલ આજે આપણે જાણીએ છીએ એ શાશ્વત નથી, તો એનો અર્થ એ પણ થયો ને કે આપણી વર્તમાન મર્યાદાઓ અને વ્યાખ્યાઓ પણ શાશ્વત નથી.
એ ભવિષ્યમાં અલગ રીતે વિચારવાની, અલગ પ્રકારના સમાજ અને સંબંધો રચવાની શક્યતાઓ ખોલે છે. એક રીતે આપણને બૌદ્ધિક નમ્રતા, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી પણ શીખવે છે કે ભાઈ, આપણી આજની સમજ જ કંઈ અંતિમ સત્ય નથી, જ્ઞાનની વ્યવસ્થાઓ બદલાતી રહે છે.
સાચી વાત છે. આખી ચર્ચા પરથી મારા માટે જો કોઈ એક વાત સૌથી વધુ અસરકારક હોય તો એ છે કે જ્ઞાન ફક્ત દુનિયાને સમજવા માટેનું સાધન નથી, પણ એ પોતે જ દુનિયાને અને આપણી સમજને ઘડે છે. આપણે શું વિચારી શકીએ છીએ એની સીમાઓ પણ આપણે જે જ્ઞાન પ્રણાલીમાં જીવીએ છીએ તેના દ્વારા ક્યાંક ને ક્યાંક નક્કી થાય છે. આ જે છુપાયેલા નિયમો છે એમની શક્તિ ખરેખર વિચારવા જેવી છે.
અને મારા માટે પેલી રેતીમાં ભૂસાઈ જતા ચહેરાની છબી એ બહુ જ શક્તિશાળી છે. એ સતત યાદ અપાવે છે કે આપણા સૌથી પ્રિય અને સૌથી મૂળભૂત લાગતા ખ્યાલો પણ ખરેખર કેટલા ક્ષણભંગુર હોઈ શકે છે. એ આપણને આપણા પોતાના વિચારો અને માન્યતાઓ પર સતત સવાલ કરતા રહેવા પ્રેરે છે, અને એ સ્વીકારવા મદદ કરે છે કે પરિવર્તન એ જ કદાચ જ્ઞાન અને અસ્તિત્વનો સ્થાયી ભાવ છે. કદાચ માનવના અંતનો ભય રાખવાને બદલે તે પછી શું આવી શકે તેની કલ્પના કરવી વધુ રોમાંચક હોય, શું કહો છો?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.